આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, SBSના તમામ શ્રોતાઓને નાતાલના આગોતરા વધામણા. પ્રસ્તુત છે 23 ડિસેમ્બર મંગળવાર સુધીના ભારતના સમાચાર. છેલ્લા 1.5 વર્ષથી રાજકીય અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયેલા બાંગ્લાદેશમાં વધુ એકવાર હિંસાનો દોર ફેલાયો છે અને એ દરમિયાન એક હિન્દુ યુવાનની અત્યંત બેરહેમીથી હત્યા કરી એની લાશ સળગાવી દેવામાં આવી એ ઘટનાના અહીં બહુ ઉગ્ર પડઘા પડ્યા છે. બાંગ્લાદેશના માયમનસિંહ વિસ્તારમાં રહેતા દીપુ ચંદ્રદાસ નામના યુવાન પર કેટલાક લોકોએ એમની મઝહબી લાગણી દુભાવવાનું આળ મૂકી એની હત્યા કરી હતી. હુમલાખોરો આટલેથી ન અટકતા એમણે દીપુદાસનો મૃતદેહ સળગાવી દીધો હતો. દીપુદાસ એના ઘર નજીકની ફેક્ટરીમાં જ કામ કરતો હતો. કહે છે કે ગયા ગુરુવારે એક ટેવડાએ એને ઘેરી બેદમ માર માર્યો હતો. બીજે દિવસે એની હત્યાના સમાચાર ફેલાતા બાંગ્લાદેશના હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો ભારે વિરોધ કર્યો હતો. જોકે બીજા જ દિવસે બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઓસમાન હાદીના મૃત્યુના સમાચાર ફેલાતા ત્યાં મોટા પાયે દેખાવ થયા હતા અને તોફાનીઓએ લઘુમતીઓની સંપત્તિને નુકસાન પહોંચાડવા પણ પ્રયાસ કર્યો હતો. એ વખતે ભારતે એના ચિત્તાગોંગ સ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર ઓફિસને સલામતીના ધોરણે બંધ કરવી પડી હતી. કર્મચારીઓની સુરક્ષા ખાતર ભારતે બાંગ્લાદેશ ખાતેના એના અન્ય 3 કાર્યાલયો પણ બંધ કર્યા હતા. અલબત્ત વળતે જ દિવસે ભારતે આ 3 કાર્યાલયો ફરી ખુલ્લા મૂક્યા હતા, પરંતુ બાંગ્લાદેશે એના નવી દિલ્હી ખાતેના કાર્યાલયની સલામતી જોખમાઈ હોવાનું ભારત પર આળ મૂક્યું હતું અને વિઝા આપવાની કાર્યવાહી અટકાવી દીધી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીએ ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનરને મળવા બોલાવ્યા હતા. આ 4 દિવસ દીપુદાસની હત્યા વિસારે પાડી દેવામાં આવી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એ ઘટનાની નોંધ લેવામાં આવતા છેવટે મંગળવારે બાંગ્લાદેશની અંતરિમ સરકારના એક પ્રતિનિધિ દીપુદાસના પરિવારજનોને મળ્યા હતા અને એની હત્યાના અપરાધીઓને શક્ય એટલા વહેલા પકડી પાડવા તમામ કાર્યવાહીની ખાતરી આપી હતી. બાંગ્લાદેશમાં નવેસરથી હિંસા ફાટી નીકળી એમાં કોલકાતાના સરોદવાદક શિરાઝ અલી ખાન પણ ફસાઈ ગયા હતા. શિરાઝ ખાન ઢાકામાં એક કાર્યક્રમ આપવા ગયા હતા, પરંતુ તોફાની ટોળાએ સ્થળને ઘેરી લેતા શિરાઝ ખાને ત્યાંથી ભાગવું પડ્યું હતું. દરમિયાન મંગળવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ તથા બીજા કેટલાક ભારતીય શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા કેટલાક સંગઠનોએ દીપુદાસની હત્યાના વિરોધમાં દેખાવો કર્યા હતા. કોલકાતામાં કેટલાક લોકોએ બાંગ્લાદેશના નાયબ હાઈ કમિશનર કાર્યાલયમાં ઘૂસવા પ્રયત્ન કરતા પોલીસે એમને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. મુંબઈ અને દિલ્હીમાં આવા અમુક કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. કેટલાક કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પ્રમુખ સલાહકાર અને હંગામી વડાપ્રધાન મોહમ્મદ યુનુસની નનામી બાળી હતી. બીજી તરફ મંગળવારે ભારતે બાંગ્લાદેશના નવી દિલ્હી ખાતેના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને બોલાવી બાંગ્લાદેશના હિન્દુ નાગરિકોની સલામતીની ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકા સાથેના વ્યાપાર કરાર હજી મડાગાંઠમાં અટવાયા છે ત્યારે ભારતે ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ઔપચારિકતા પાર પાડી છે. સોમવારે નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લગ્ઝને એમની ટેલિફોનિક વાતચીત દરમિયાન આ વ્યાપાર સમજૂતી પૂર્ણ થયાની ઘોષણા કરી હતી. આપસી વ્યાપારને પ્રોત્સાહન આપતી આ સંધિ મુજબ ભારતને અને ન્યૂઝીલેન્ડની તમામ નિકાસ પર ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. ન્યૂઝીલેન્ડે આવતા 15 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકી ડોલર જેટલા રોકાણની પણ માયાધારી આપી છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડમાં ભારતના પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને પ્રવેશ અને રોકાણની જોગવાઈમાં રાહતદાયક ફેરફાર કરવામાં આવશે. આ સામે ન્યૂઝીલેન્ડથી ભારતમાં મોકલવામાં આવતી ચીજ વસ્તુને પણ તબક્કાવાર ભારતમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. અલબત્ત ભારતે એના ડેરી સેક્ટરના હિતને ધ્યાનમાં રાખી આ એક ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડની પ્રોડક્ટ્સની આયાત માટે હજુ પૂર્ણપણે દરવાજા ખોલ્યા નથી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લગ્ઝન અને નરેન્દ્ર મોદી વચ્ચે ગયા માર્ચ મહિના દરમિયાન થયેલી રૂબરૂ વાતચીતમાં આ સંધિને આખરી ઓપ અપાયો હતો. ત્યારબાદ બંને સરકારના વાણિજ્ય વિભાગે એની વિગતવાર રૂપરેખા તૈયાર કરી હતી. અલબત્ત આ સંધિનો અમલ હાલ તુરત નહીં થાય. આવતા વર્ષની શરૂઆતમાં સંધિ પર બંને દેશ તરફથી હસ્તાક્ષર થયા પછી 3-4 મહિના ઇતર વિધિ પાછળ જશે. વળી હાલના તબક્કે ન્યૂઝીલેન્ડની સંસદ તરફથી પણ ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને માન્યતા મળવા વિશે કોઈ નિશ્ચિત સંકેત મળતા નથી. જો કે ન્યૂઝીલેન્ડ તરફથી એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે તમામ જરૂરી વિધિ પાર પાડી આ સંધિનો શક્ય એટલો વહેલો અમલ શરૂ કરી દેવામાં આવશે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. શ્રોતા મિત્રો, ખુરશી કી પેટી કસકે બાંધ લો, કારણ કે દેશનું એક નવું એરપોર્ટ તમને આવકારવા સજ્જ છે. એ છે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે 25 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી ખુલ્લો મુકાઈ રહ્યું છે. નવી મુંબઈ એરપોર્ટ આવતીકાલથી કુલ 46 ફ્લાઇટ્સના આવાગમન સાથે દેશના હવાઈ નકશામાં એનું સ્થાન મેળવવાનું છે. શરૂઆતના તબક્કે આ એરપોર્ટ નવી દિલ્હી, અમદાવાદ, પણજી, બેંગલુરુ, હૈદરાબાદ તથા કોચી સાથે હવાઈ સેવાથી જોડાશે. બેંગલોરથી ઇન્ડિગોની ફ્લાઇટ અહીં ઉતરશે, જે નવી મુંબઈ એરપોર્ટ પર ઉતરનારી પહેલી કમર્શિયલ ફ્લાઇટ હશે. ઇન્ડિગોનું આ જ વિમાન નવી મુંબઈથી હૈદરાબાદ જશે. હાલના તબક્કે આ એરપોર્ટ સવારે 8થી રાત્રે 8 એમ 12 કલાક જ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. નવી મુંબઈ એરપોર્ટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પણ હજી થોડી રાહ જોવાની છે. અત્યારે આ એરપોર્ટનો એક જ રનવે શરૂ થયો છે અને ટર્મિનલ પણ એક જ શરૂ થવાનું છે. તબક્કાવાર એરપોર્ટના બંને રનવે તથા 3-3 ટર્મિનલ શરૂ થશે. મુંબઈ શહેરથી આ એરપોર્ટ ખાસું દૂર છે, એટલે શરૂઆતમાં મુંબઈથી અને ખાસ તો મુંબઈના પશ્ચિમ ઉપનગરોથી નવી મુંબઈ એરપોર્ટ પહોંચવામાં મુશ્કેલી નડવાની છે. એ નિવારવા રાજ્ય સરકાર આ એરપોર્ટ સુધીના રસ્તા વિકસાવી રહી છે. દરમિયાન એરપોર્ટ સત્તાવાળાઓએ ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એ પ્રોટોકોલ મુજબ ફ્લાઇટ સંચાલનની તમામ તૈયારી થઈ ચૂકી હોવાનું કહ્યું છે. ગયા ઓક્ટોબર મહિનામાં એરપોર્ટ પર ભારતીય વાયુદળના ફાઇટર અને કાર્ગો પ્લેનના સફળ લેન્ડિંગ બાદ ઇન્ડિગો તથા એર ઇન્ડિયા સહિતની એરલાઇન કંપનીઓએ એમની ટ્રાયલ ફ્લાઇટનું અહીંથી નિયમન કર્યું હતું. ઇન્ડિગો, એર ઇન્ડિયા તથા આકાશા એરલાઇન આવતા 1 વર્ષ દરમિયાન નવી મુંબઈ એરપોર્ટથી દેશના 15 વિમાની મથકને જોડવાની છે. હવે વાત આ જમાનામાં તદ્દન વિચિત્ર કહી શકાય એવા એક ફરમાનની. મિત્રો, જે રાજસ્થાને થોડા વર્ષ અગાઉ દેશને સૌથી નાની ઉંમરની મહિલા મેયર આપી હતી, એ રાજસ્થાને હમણાં મહિલાઓ માટે એક પ્રતિગામી પગલું લીધું છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાની એક પંચાયતે તમામ યુવતીઓ તથા યુવા પુત્રવધુઓને સ્માર્ટ તથા કેમેરા ધરાવતા ફોન વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઝાલોર જિલ્લાના 15 ગામમાં વર્ચસ્વ ધરાવતી ચૌધરી ખાપ પંચાયતે એવું પણ ફરમાન કર્યું છે કે ગામની કોઈ મહિલા જાહેર કાર્યક્રમમાં કે બીજા કોઈના ઘરે સુદ્ધા ફોન લઈ નહીં જઈ શકે. સ્કૂલ કે કોલેજમાં જતી છોકરીઓએ મોબાઈલ ફોન વાપરવાની જરૂર હોય તો એ ફક્ત ઘરમાં જ ફોનનો ઉપયોગ કરી શકશે. આ ફરમાનનો અમલ 26 જાન્યુઆરીથી કરવાનું પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે. આ ફરમાનના વિરોધમાં કેટલીક સંસ્થાઓએ ઝાલોર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ખાપ પંચાયતના નિર્ણય સામે વિરોધ થતાં એના પ્રવક્તાએ આ નિર્ણયના બચાવમાં કહ્યું હતું કે સ્ત્રીઓ સામાન્ય સંજોગમાં એમનો ફોન ઘરના બાળકોને આપી દે છે અને સતત મોબાઈલ ફોન જોવાથી બાળકોની આંખ બગડે છે, એટલે પંચે મહિલાઓને સ્માર્ટફોન ઉપયોગમાં ન લેવા કહ્યું છે. જોકે કહેવાય છે કે આ વિસ્તારની અમુક યુવતીઓ સ્માર્ટફોનના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પરજ્ઞાતિના યુવકોના સંપર્કમાં આવી હોવાનું સમાજના આગેવાનોના ધ્યાનમાં આવતા એમણે સમૂળગો મોબાઈલ ફોનનો ઉપયોગ જ બંધ કરાવી દેવાનો નિર્ણય લીધો છે. અલબત્ત ઝાલોરમાં સક્રિય એવા એક સંગઠને સ્થાનિક પોલીસ વડાને પત્ર લખી આવા પ્રતિબંધનું ફરમાન આપનારા ચૌધરી આગેવાનો સામે પગલાં લેવા કહ્યું છે.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.